पूज्य बिन श्री चंपा बिन न समय सरणी गाथा 187 થી 189 અનુસાર.
તો એવો હતો અચળ, પણ હવે તો નિષ્કંપ, નિરંતર નિષ્કંપ થઈ ગયું છે. ઓલામાં તે અંતરમાં એવો દ્રઢસર અને એવો પ્રતિષ્ઠિત સ્થિર થયો કે અંતરમાંથી પછી ભેદ જ્ઞાન અંદર એવો અતૂટ ધારા જેમાં તૂટ ન પડ્યો એવો દ્રઢ થઈ ગયો અંતર. અને આમાં એવો નિષ્કંપ થઈ ગયો, બહારના ગમે એવા અવસર પરિસ્થા આવે તો નિષ્કંપ એ ચડતો નથી એવી દશાને પ્રાપ્ત કરી આગળ વધતો. એ સાધક દશામાં વધતો વધતો જ સર્વસંગ પરિત્યાગી થઈ ગયો, એમાં મુનિ દશાનું ધારણ કરી દે છે. પછી બાળાને પ્રગટ કરતો વારંવાર અંતર્મુર્તિ અંતર્મુર્તિ બાર અને અંતર્મુર્તમાં અંતર અંતર્મુર્તિ વધારે બાર રસાઈ શકતી નથી, ટકી શકતી નથી. એવો આત્માને જ્ઞાન વારંવાર સ્વરૂપનું આનંદ દશા સ્વરૂપ સમાધિમાં આત્માની જ્ઞાયક દશાને વધારતો વધારતો આગળ આગળ જતો જાય છે. અને ભેદ જ્ઞાનને એવી તીવ્રતા થતા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા દર્શન અને જ્ઞાનમાં એવો સ્થિર થતો જાય છે. એનું અવલંબન આત્માને આત્મા વડે, બીજા કોઈનું બહારનું અવલંબન લેતો નહીં, આત્માને આત્માથી જ પુરુષાર્થ કરતો કરતો. એ વચ્ચે નિમિત્તો આવે પણ કરવાનું તો પોતાને જ પુરુષાર્થ કરવાનું છે. આત્માને આત્મા વડે ધ્યાન કરતો, આત્મામાં એકાગ્ર થતો રહે, ધ્યાવ તો પોતે પોતાના એકત્વ થાય છે, વિભાવથી વિભક્તને સ્વરૂપમાં એકત્વ. એકત્વ તો જ્યાં દ્રષ્ટિ પ્રગટ થઈ ત્યાંથી એકત્વ તો થઈ જ ગયો, આ તો વધારે એકત્વ થતું જાય છે. એવો ચૈતન્યમાં એકત્વ થતો જાય છે કે એને ક્રમે કરીને મુક્તિ સુધી કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. આ સાધક દશા પ્રગટ થઈ ભેદ જ્ઞાનની અવિચ્છિન્ન દ્વારા એનાથી કેવળ જ્ઞાન સુધી શ્રેણી ચડીને કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય છે. આ એક જ આ સ્વંવરમાંથી આચાર્ય ભગવાને એટલું લઈ લીધું કે ઠેઠ નિદ્રા ઠેઠ મોક્ષ સુધી લઈ લીધું છે, આખો એનો આખો માર્ગ લઈ લીધો છે. દર્શન અને જ્ઞાન એ શરીર પર દ્વૈત ઈચ્છા પર આખું એમાં તો લઈ લીધું છે. તે આત્મ ધ્યાન તો જ્ઞાન દર્શનમય અનન્યમય કરે, બસ અલ્પકાળી કર્મથી જોઈ મુક્ત આત્માને એ સર્વસંગ વિમુક્ત ધ્યાવે આત્મને આત્મા વડે, આત્મને આત્મા વડે ધ્યાન સર્વસંગ થી વિમુક્ત છે. દર્શન અને એ દર્શન બીજા સર્વસંગ વિમુક્ત ધ્યાવે આત્મને આત્મા વડે, નહીં કર્મ કે નો કર્મ ચેતક ચેતક તો એક કર્મ કે નો કર્મ એને એનાથી દૂર થતો, એનાથી અત્યંત દૂર થતો, એ પોતાના એકત્વ પરિણતિમાં પ્રગમતો, એનો તો સ્પર્શ પણ કરતો નથી. કર્મ નો કર્મ એનાથી દૂર, એ તો ક્યાંય દૂર પડ્યા રહ્યા, પોતે પોતાના સ્વરૂપમાં નજીક થતો થતો વારંવાર સ્વરૂપમાં આગળ જતો જાય છે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એવી દશાને અવિચ્છિન્ન ધારાએ ભેદ જ્ઞાનને ભાવવાથી એવી દશાને પ્રાપ્તિ કરે છે. પછી એને બહારના કોઈ સંગ પ્રસંગો મુનિ કાંઈ અસર કરતા એવો નિષ્કમ પદો ઉઠાય, પોતાની ભેદ જ્ઞાનની મહિમામાં એવો અવિચલિત થઈ જાય છે. ભેદ જ્ઞાનની એટલી મહિમા લાગી છે, એને સ્વરૂપને એટલી મહિમા લાગી, એની ભેદ જ્ઞાનની શક્તિ એવી પ્રગટ થઈ છે, એની મહિમા એવી અને એની શક્તિ એવી પ્રગટ થઈ છે, એમાં અવિચલિત એવો સ્થિર રહે છે કે એને બહારની કોઈ અસર થતી નથી. ને એમાં શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન દર્શનથી ભરેલા આત્મામાં લીન થતો હતો, કર્મથી મોક્ષ પૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરી છે. એવી એને કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થાય છે. આ સાધનાની દશા કોઈ અપૂર્વ દશા પ્રગટ થઈ એની સાથે સાધના પણ આવી અપૂર્વ થાય છે, એની ભેદ જ્ઞાન પણ અપૂર્વ, એની સાધના પણ અપૂર્વ, એની બધી શ્રેણી જે ચડી બધું અપૂર્વ, એની સાધનાની ધારા જે અવિચ્છિન્ન ધારા પ્રગટ થઈ પણ અપૂર્વ, બધું અપૂર્વ છે. કોઈ દિવસ નહીં પ્રગટ થયેલ એવું, અનંત કાળમાં નહીં પ્રગટ થયેલી એવી ભેદ જ્ઞાનની ધારા એને પ્રગટ થવાય, એની સાધક દશાની ધારા પણ એવી સમ્યક રૂપે અનાદિકાળમાં થઈ નથી. એને ઘણું કર્યું બહારનું, એને સાધનાઓ ઘણી કરી પણ બધી બહાર નહીં કરી, યમ નિયમ સંયમ આપકી ઉપુણ ત્યાગ વિરાગ થાગરે બધું કર્યું હતું, પણ એ કર્યું તો એ બધું અનાદિકાળમાં જે શુભ ભાવ એનો જેમાં સાથ હોય એવી જાતનું કર્યું. શુભ ભાવથી પણ કીધું, આત્માને શુભાશુભ ભાવથી ભેદના રૂપે કોઈ દી ભાવ્યો નથી, એનો કોઈ દી ધ્યાન કર્યું નથી એવા આત્માને. એને બધા ધ્યાનો કર્યા તો શુભ ભાવ મેળવ્યા અને બધું કર્યું, પણ એ કઈ અપૂર્વ નહોતું. આ ભેદનાની ધારાથી અપૂર્વ, એની સાધના પણ અપૂર્વ, એવી સાધના પણ એને અનંતકાળમાં કરી નથી, એવી સાધના અપૂર્વ, અને એની સ્વાનુભૂતિ પણ અપૂર્વ, અને એ અનંતકાળમાં નહોતું થયું માટે. આત્માનો સ્વભાવ છે આમ, પણ એ અપૂર્વ કોઈ વાર પ્રગટ નથી થયું માટે, એની સાધના અપૂર્વ, અને એની મુક્તિ થાય મુક્તિનો માર્ગ અપૂર્વ, બધું અપૂર્વ. એવી રીતે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી છે. આવી સાધના પ્રગટ થવાથી જે અનાદિથી નથી થયો, એને અનંતકાળમાં બધું મળી ચૂક્યું છે, છતાંય બધાની ઈચ્છા કર્યા કરે છે કે મને આ બધા જે અનંતકાળમાં એ દેવલોકમાં અનંતવાર જયો છે, મનુષ્યોના ભાવ અનેક જાતના કર્યા છે, એવા પૂનના થાક જેમાં હોય એવા મનુષ્યના ભાવો કર્યા છે, એવું બધા અનંતા ભાવો કર્યા, તો પણ એ ફરી ફરીને એ ભાવો કરવા તરફ એને શુભ ભાવમાં એ જાતના વિકલ્પ ને એ જાતનું છૂટતું નથી. પણ આ જે અનાદિકાળથી કોઈ દિવસ મળ્યું નથી એની એને ભાવના કરી નથી અને એને અપૂર્વતા લાગી નથી. ઓલામાં આવે છે ને, તે અનંતકાળમાં જે મળી ચૂક્યું પરિચયમાં આવ્યું એ બધું તને અનંતકાળથી તે કર્યું, પણ જે વાત આ પરિચયમાં આવી નથી, એકત્વ વિભક્તની વાર્તા તે સાંભળી નથી, એનો પરિચય કર્યો નથી, એને અનુભવ તો કર્યો નથી, પણ જેને મળે એવાની તે સંગતિ કરી નથી, એવું બોલતું આવે છે. માટે અનંતકાળમાં આવો અપૂરો માર્ગ, એ માર્ગ પ્રગટ થવા માટે એને અંદર જિજ્ઞાસા અને એવી પુરસાદ થાય તો પ્રગટ થાય. પેલા અનંતકાળની આ ભૂમિકા કઠણ હોય છે, પણ પછી જેને જ્યાં માર્ગ પ્રગટ થયો પછી તો સહજ છે, સમજ છે, સબ સરળ હૈ, બિન સમજે મુશ્કેલ, સમજ્યા વગરનું મુશ્કેલ છે. સમજ પછી સરળ છે તો પણ કહેવાય છે ચારિત્ર મુશ્કેલ છે, ચારિત્ર દુર્લભ એમ આચાર્ય છે, પણ એ જે સમ્યક દર્શન છે આ પછી એને પુરુષાર્થની મમતાને લઈને દુર્લભ છે, બાકી એને માર્ગ દુર્લભ નથી. સમ્યક દર્શન પામ્યા પછી એને માર્ગ દુર્લભ નથી, એને પુરુષાર્થની મમતાને લઈને કહેવાય છે. બાકી અનંતકાળમાં તો એને સમ્યક દર્શન એ દુર્લભ ને ચારિત્ર દુર્લભ બધું દુર્લભ છે. ઓલું તેને પુરુષાર્થની મંદતાને લઈને દુર્લભ કહેવાય, બાકી એને માર્ગ તો એને પ્રગટ થઈ ગયો છે. સમસરણમાં બિરાજતા ભગવાન દિવ્ય ધ્વનિમાં એને આ ચૈતન્યનો માર્ગ પ્રકાશી રહ્યા છે. ચારે પડખાઓથી એમાં અનંત રહસ્ય આવે છે, જે સાંભળીને જીવોના ભાવ પલટા થાય, જે એના કેટલાકને તો કેટલાના સમ્યક દર્શન પ્રાપ્ત, જે અનંતકાળમાં દુર્લભ એવા સમ્યક દર્શન જેને પ્રાપ્ત થઈ જાય, કેટલાને મુનિ દશા પ્રાપ્ત થાય, કેટલાને પાંચમું છઠ્ઠું સાતમું આખું બધા એવી શ્રેણી માંડી દે ઘણા, એવું નિમિત્તને રીતે સંબંધ ભગવાનની વાણીમાં એવી પ્રબળ નિમિત્ત જેનું ઉપાદાન હોય એને અસર કર્યા વગર એની, પણ ભગવાનની વાણી એવી છે કે અમુક એને તો ધોધ બંધ નીકળે એમાં તૈયારી થયા વગર રહે જ નહીં. જ્યાં વાણીનો વરસાદ વરસે તે જમીન હારી હોય તો બધા એમાં ફાલ આવ્યા વગર રહે જ નહીં. ભગવાને એ જે એની તીર્થંકર પ્રકૃતિમાં જે બંધાયેલું જે કર્મ છે એમાંથી જે વાણી વરસે એમાં તો એના ફાલ આવ્યા વગર રહેતા જ નથી. ભગવાન જ્યાં બિરાજતા હોય એમાં ગુરુદેવની વાણી એવી હતી નિમિત્ત પ્રબળ, અને અમુક કેટલા જીવોની રુચિ બદલાઈ ગઈ છે, આ ફેરફારો થઈ ગયા છે, નિમિત્ત ઉપાદાનનું સ્થળ છે, આવું ને રહી જ નહીં. એવી જોરદાર નિમિત્ત હોય તો આમે ઉપાદાન તૈયાર હોય જ, એવો નિમિત્તને સંબંધ હોય છે. ઓલા કે છે ને કે ભગવાનની વાણી આટલા દિવસો નીકળીને 66 દિવસ આવે તો કોઈ પાત્ર નહોતો એટલે ભગવાનની વાણી બંધ રહી. પણ ભગવાનની વાણી પેલા નીકળી અને ભગવાનની વાણી ખાલી ગઈ એમ કહો કે શ્વેતાંબરમાં ભગવાનની વાણી કોઈ ખાલી જાય જ નહીં. ત્યાં ઉપાદાન ને નિમિત્ત નો સંબંધ છે એટલે અહીં કાળ નહોતો નીકળવાનો ને ત્યાં ઉપાદાન નહોતો, બે સરખું જ હતું. અહીં જ્યાં છૂટવાનો કાળ આવ્યો ત્યાં ઉપાદાન ત્યાં સામે તૈયાર હોય જ, એવો સંબંધ છે એ. એટલે આમે પાત્ર નહોતા એટલે નહોતી છૂટતી ને, છૂટવાનો કાળ નહોતો અને પાત્ર નહોતા, બે સંબંધ છે. પણ જ્યાં પાત્ર આવે ને અહીં કાળ પૂરો થઈ ગયો છે વાણી છૂટવાનું. એવું બને નહીં અમુક ટાઈમ બંધ રહે, પણ એવું બની ગયું આ દુષ્મ કાળ આવવાનો હતો ને એટલે એવું બન્યું, એવું ન બને. ધોક માર્ગ મુક્તિ નો માર્ગ એકદમ ચાલે જયારે કોઈ આવા ફાટાઓ ન પડે. ભગવાન આવે કોઈ ફાટાઓ પડે નહીં. આ પછી પંચમ કાળ આવવાનો હતો ને એટલે બધું આવતું છે. સારો કાળ હોય તો ફાટા જ મળે છે. ભગવાન ને બિરાજતો ને ફાટાઓ પડે. એક માર્ગ હૃદય ક્ષેત્ર ની અંદર ભગવાન ની જે વાણી છૂટતી હોય બધો એક જ માર્ગ માર્ગ બધી જાતના માણસો એ સુતાર કારીગરો મકાન કરનારા આ કરનારા એ બધા અનેક જાતના કળા વાળા માણસો જુદા છે. ધર્મ નો માર્ગ તો બધો એક જ ચાલે છે. એવા જાતિ જાતિ ના અમુક માણસો હોય પણ બધો માર્ગ ધર્મ નો માર્ગ એક જ ચાલે. બધા કારીગરો જુદા જુદા હોય પણ માર્ગ એક ચાલે. જો થોડો હોય એ પ્રમાણે કાર્ય કરે પણ ભગવાન ત્યાં બિરાજતા અમુક અમુક ફાલ તો આવે જ. કેટલા ગણો ફાલ આવે છે શાસ્ત્ર માં આવે છે. સમુસરણ માં આટલા શ્રાવક હોય ને આટલા શ્રાવિક હોય, આટલા અર્જિત હોય, આટલા મુનિઓ હોય, એનો અમુક માપ હોય જાય છે. કેટલા લાખો કરોડો લાખો આવે છે, લાખો કરોડો ની લાખો આવે છે, લાખો ની સંખ્યા ગણી, મુનિ કરતા અર્જિકાઓ ની સંખ્યા ગણી આવે છે, મુનિઓ ની સંખ્યા ગણી આવે છે, કેવળ જ્ઞાની ની સંખ્યા આવે, બધાની સંખ્યા કેવળ જ્ઞાની સંખ્યા. અહીં તો એક પંચમ કાળ માં એક માર્ગ મળવો દુર્લભ થઈ પડ્યો છે. લક્ષ્મી બધાને થાય એ તો સમ્યક દર્શન પણ દુર્લભ થઈ ગયું. પણ ચારિત્ર ભાવલિંગી મુનિ અત્યારે દેખાતા નથી. પંચમ કાળ ના છેડા સુધી ભાવલિંગી મુનિ છે. વચ્ચે કોઈ એવો કાળ આવી જશે કે જેમાં ભાવલિંગી મુનિ હોય એવો કાળ આવશે. પંચમ કાળ ના છેડા સુધી છે એવું દેખાય. અને ઓલા તો લાખો બધા લાખો ગમે હોય છે, લાખો શ્રાવક લાખો સ્થાવિત અને સમ્યક દર્શન. એટલે ચારિત્ર અંગીકાર કરનારા એટલે અરજીકાઓ એ બધાની સંખ્યા લાખો ને કોકની હજારો સંખ્યા આવે છે. અહીં તો એક દેખવી મુશ્કેલ પડે. કેવો કાળ આ પંચમ ખાવ આટલા રૂચિ વાળા ને એવા બધા જાગૃત થઈ ગયા. નહીં તો રૂચિ વાળા નહોતા કોઈ નહોતા. ચતો વિભક્ત ની વાર્તા સાંભળનારા મુશ્કેલી, વાર્તા સાંભળનારા તો અને વિચારો કરનારા એવા તો જાગૃત થઈ ગયા. શિખા એ બધું તો શિખા છે. નાયક ક્યાં, નાયક ને કોણ જાણે તું. ક્રિયા કરવાનું ધર્મ માનતા હતા. અપવાસ ને પ્રતિક્રમ શુદ્ધ ને અશુદ્ધ ધર્મ થઈ ગયું. સ્તોત્ર બોલે બોલ મંદિર માં જાય એ ધર્મ, બસ એ બીજો કોઈ ધર્મ. અંતર નો ધર્મ કોણ જાણતો. કોઈ અપૂર્વ માર્ગ છે ને અપૂર્વ અંદર છે ને અપૂર્વ સહાનુભૂતિ ને અપૂર્વ આત્મા कौन हम धर्म करो धर्म करो हाले तो बहुत धर्म कराया अपवास ने प्रतिक्रमण પછી કોક ને બહુ ઓલું વૈરાગ જેવું આવે તો કોક આમાં દિગંબર પડી માં લઈ લે આ ઓલા શ્વેતાંબર એ બધામાં ત્યાં આ બધા સાધુ પણ એનું માનેલું છે ને એવા અરજી કાને એવા ગયણી છે ને એવું બધું થઈ ગયું એવું છે આ લોકોમાં પડી માંગી કરતા ને એવું છે તમને ક્યાં આવ્યો સંવર માનતા તો સંવર બાંધીને બેઠા છે બોલે સામાયિક ને બોલે સંવર અમુક કારણો સંવર કે મારે અહીંથી ઉઠવું નહીં આટલે ટાઈમ સુધી અહીં બેસવું ને થોડું વાંચે ને થોડી વાર સંવર ધ્યાન નું આપણું બાર ને કોઈ પછકાણ કરે થોડોક ટાઈમ માટે બધું બાર નો આશ્રવ આવતો મટે એ શું કે રાવે આવતી મટે બધું બધા દ્વાર ખુલ્યા છે ઓલા આવે ને આશ્રવ ના દ્વાર ખુલ્યા છે બધું કરમ આવ્યા કરે એટલે આપણે શું કરવું કે બધી પ્રતિજ્ઞાઓ કરવી કે આટલું મારે આજ ખપે આજનો ખવે એ બધી મને પ્રતિજ્ઞા એટલે બધી જાતની રાવઈ આવતી હોય એટલે બધી જાતના પાપો આવતા હોય ને એ અટકી જાય એટલે મેં હાથ જોડી પ્રતિજ્ઞા એમ પાપ કઈ અટકતા છે એ બધું છૂટ છે ને કે આ બધું આપણે ખાવું ને બધું પીવું ને આપણે ખાંડવું ને ભેળ આ ખાંડવું ને દળવું રાંધવું ને એ બધાને પ્રતિજ્ઞા લે થોડી થોડો ટાઈમ એટલે જાણે બધા પાપ આવતા અટકી ગયા એટલે સંવર થઈ ગયો એમ મને એવું સંવર માનતા લીલોત્રી નો થોડો એક દી નો ચાકર એક દી માં સંવર આજ ફલાણી લીલોત્રી નો ખાવ આજ ફલાણી નહીતર આ બધા આખા લોક માં જે ખાંડતા ભળતા હોય ને એ બધાનું આપણે છૂટ રાખીને બધાને પાપ આપણને આવે એવું માનતા બધા જે કરતા હોય પાપ આપણે છૂટ રાખીએ તો આપણને બધું પાપ આવે બધામાં આપણે અનુમોદના કરી બધાનો બધી પ્રતિજ્ઞા હાથ જોડે એટલે પ્રતિજ્ઞા થઈ ગઈ એ પ્રતિજ્ઞા આવી પ્રતિજ્ઞા માને આવું સંવર માને ત્યાં તો હો તો તું તો ન્યારો થઈ ગયો છે તારામાં કઈ નથી એમ જોઈ લે તું એમ આચાર્ય કે આગળ વધતો જાય બહુ ખેતખીમ થતો હોય તો તું અસ્થિરતા તારી તૂટી જવાની છે અને તું તો ન્યારો જ છું એમ જોઈ દે એમાં છે કે દ્રષ્ટિ નંબર ઘરમાં કોક વાસ્તવિક ચોર નથી આત્મામાં કઈ અંદર કોઈ પ્રવેશ કર્યો જ નથી ઘરની અંદર પણ એ ઘરની અંદર કોઈ દુશ્મન કે ચોર કરી ગયો હોય પછી ઘરમાંથી બહાર નીકળી ગયો ને અહીં બહાર ઉભો હોય બાયણા બંધ થઈ ગયા બહાર ઉભો ઉભો ડોકિયા માર્યા કરે એમાં તને શું ડર છે આચાર્ય એમ કહેવા માંગે તું તો ન્યારો થઈ ગયો છો તારા ઘરમાં એનો પ્રવેશ નથી તારા કિલ્લા મજબૂત થઈ ગયા છે તેમ કિલ્લો મજબૂત તો હતો અંદર ભલે એકત્વ બુદ્ધિ હતી તો તારા કિલ્લાને તોડી નથી શેકવાના દીધા પણ તે અંદરથી પ્રગટ દશા કરી ભેદજ્ઞાન કરીને તો જુદો પડી ગયો ન્યારો થઈ ગયો તારા કિલ્લા મજબૂત હવે અંદર પ્રવેશ કરી શકે એમ નથી એવી તારે બળવાન ભેદનાની ધારા પ્રગટ થઈ ગઈ તારી જ્ઞાયક દશા હવે તારા ઘરથી બહાર ઉભો ઉભો ડોક્યા મારે છે તો તું એમાં ડર ને મૂંઝાઈશ ને એ તો હવે એને છેવટે ડોક્યા મારીને ચાલી જ જવું પડશે હવે એ નહીં એનું કઈ બળ ચાલવાનું નથી માટે તું મૂંઝાઈશ નહીં એ બધું નિજરા થવા ખાતે બધું જાવા ખાતે છે હવે અંદર પ્રવેશ નહીં થાય એનો તારી પુરુષાર્થની દોરી જો મજબૂત છે અંદર હવે નહીં આવે બહાર ઉભો ઉભો તું એ બહાર ઉભો ડોક્યા મારે તું એને વાતચીત કર ક્ષણ ભર તું એને કઈ પોષણ અંદર ઉભો ઉભો આપ તો એ તારે અંદર નહીં આવી શકે એવી હાઈલો જવાનો છે તું એનાથી ડર એમ આચાર્ય તું એ નારો થઈ ગયો ઓલું તો એકત્વ બુદ્ધિ હતી એટલે તને અનંત કાળ એ માંગ્યો હવે એ તો બધું જવા ખાતા છે બહાર ઉભો ઉભો ક્યાં સુધી ઉભો ઉભો નો રહે તો બિચારો ઉભો નો રહી શકે વયો જ જાય ઉભો રહીને શું કરવાનું હતું માટે તારા પ્રવેશ ની અંદર તારા કિલ્લા મજબૂત થઈ ગયા જ્ઞાયક તારા બધી જ્ઞાન ની જ્ઞાન ધારા પ્રગટ થઈ ગઈ છે હવે એ ઉદય તને કેટલું ત્યાં રોકાવું રોકવાનું હતું માટે તું મૂંઝાઈશ ને એમ આચાર્ય છે તારા દ્રષ્ટિનું બળ વધારતું છે તું ન્યારો થી ન્યારો જ છું કોઈ ઠેકાણા આચાર્ય દ્રષ્ટિનું બળ વધારવા કઈ તારામાં કાંઈ નથી બધું ગૌણ કરી દે અને કોઈક વાર એમ કે તું દ્રવ દ્રષ્ટિથી તું પ્રભુ જેવું, પણ તું પર્યાયમાં પામર જેવું. અરે હું પર્યાયમાં પામર એમ પુરુષાર્થ ની દોરી વધારવા એવી રીતે એમ કે એને દ્રષ્ટિ નું બળ કરવા તો એને ગૌણ કરજે. તું ન્યારું થઈ ગયો છું, તું મુંજાઈશ ને અસ્થિરતાથી, અસ્થિરતાથી મુંજાઈને આકુળતા કરતો તું પાછો પડતો ને કે અરે આજે આવું ઉભું છે, હું ન્યારું, મેં તો ન્યારો આત્માને જાણ્યો તો આ કેમ ઉભું છે, એમ તું મુંજાઈશ નહીં, એવે વયા જવાના છે. માટે તું ન્યારો તારો કિલ્લો મજબૂત કરતો જા કે હું ન્યારો તો ન્યારો જ છું, આ કઈ આ તો ઉદય છે, અમારામાં નથી, તું અમારામાં નથી કાંઈ, હું તો શાશ્વત આત્મા છું. તારું બળ વધારતો જાય વયો જવાનો છે. અત્યારે કોક દ્રષ્ટિની બળવાનતા બતાવવા માટે એની વધારે એનું જોર માટે એમ કહેતા હોય છે તો હું જઈશ. એ ક્યાં તારામાં હતું? બીજી વાર એમ કે તારામાં એમનો પ્રવેશ નથી. કોણ કે છે કે જ્ઞાની ઉદય ને ભોગવે છે? કોણ કે છે જ્ઞાનીમાં નથી કઈ? એમ અચ્છા દેવ કે છે. પાછા કે છે કોણ કે છે શું એના ન્યારા થઈ ગયા, એના ઘરમાંથી એ ઘરની અંદર દુશ્મન ને બહાર વયો ગયો ને કિલ્લા થઈ ગયા મજબૂત હવે એનામાં નથી કઈ. એમ કે આચાર્ય દ્રષ્ટિ ની પ્રધાનતા કરીને કે છે, અસ્થિરતા ને ગૌણ કરી દે એમાં સમ્યક દ્રષ્ટિને એને દ્રષ્ટિની મહિમા, દ્રષ્ટિનું જોર વધારે એને પુરુષાર્થ, એમાં એને પુરુષાર્થ વધે છે. અને તારી પામરતા તું જો એમાં એને પુરુષાર્થ વધે છે, દ્રષ્ટિની બળવાનતામાં એને પુરુષાર્થ વધે છે. અરે મારામાં કઈ નથી, મારામાં કઈ નથી, એ તો અહીંયાથી નિવૃત્ત થઈ જાય છે, આ મારો સ્વભાવ જ એમ. દ્રષ્ટિની બળવાનતા એમાં જોરમાં અમારામાં નથી, મારી અસ્થિરતા છે, મારા પુરુષાર્થની મંદતા છે, બસ મારામાં કઈ નથી. આ પુરુષાર્થ જે હું વધારી દઉં એ છૂટી જવાનો છે. આ પુરુષાર્થ એની 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 ખુમારી, દ્રષ્ટિની ખુમારીમાં એ બધું તૂટી જવાનું છે. અહીં શુષ્કતા થવા માટેની વાત નથી. એ જે મૂંઝાતા હોય એને ઉપદેશ છે આચાર્ય, બધી રીતે ઉપદેશ આપ્યો. જે એમ થાય મારા કઈ નથી, અને પુરુષાર્થ કરે નહીં, અને પુરુષાર્થની મનતા રાખે નહીં, તારા પર્યાયમાં પામરતા છે તો પુરુષાર્થ કર એમ કે. અને અલ્પ અસ્થિરતા રહી અને અલ્પ માટે મૂંઝાઈને જો એનો પુરુષાર્થ ઢીલો પડતો હોય, અલ્પ અસ્થિરતા ને તો એમ તારામાં નથી કઈ, તું મૂંઝાઈશ નહીં. તું
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.